તારીખ 11/12/1997 શ્રી સમયસર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 270
એનો અર્થ એમ થાય છે કે જીવ જો સંયોગને અવલંબે છે તો અશુદ્ધ પણ પોતાની અવસ્થામાં ઉત્પન્ન થાય છે. આમ તો 6 દ્રવ્યનો સંયોગ વિશ્વની અંદર અનાદિ અનંત છે. જ્યાં જીવ છે ત્યાં અનંતા ભૂતગળો છે, કાળાણુઓ છે, ધર્માસ્થિ અધર્માસ્થિ ને આકાશ છે. અરૂપી દ્રવ્ય 4 જે છે એ જીવને જ્ઞાન ગોચર થતા નહીં હોવાથી એના ઉપર લક્ષ જતું નથી. એક રૂપી પરમાણુ જે છે એનો જે સંયોગ છે એ તો રહેવાનો જ છે. કોઈ ને કોઈ પરમાણુનો સંયોગ તો રહેવાનો જ છે. એ સંયોગને અવલંબે છે જીવ, ત્યારે અશુદ્ધ પણ ઉત્પન્ન થાય છે. ટૂંકી ભાષામાં વ્યવહારથી એમ કહી દીધું કે અશુદ્ધપણું પર દ્રવ્યના સંયોગથી આવે છે, સંયોગને કારણે આવે છે. સંયોગનું કારણ એવું છે કે પોતે એને પોતાનો સંયોગ માને છે ત્યારે નેત્ર પર ઉપર પોતાનો દોષ નાખે. ખરેખર જીવ તો પોતે સ્વયં દોષ કરે છે, સ્વતંત્ર રીતે દોષ કરે છે, પોતાની અયોગ્યતાને લઈને દોષ કરે છે. હવે જ્યાં અશુદ્ધપણું પર્યાયમાં ઉત્પન્ન થયો ત્યાં પણ મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી. જીવ મોટીને કોઈ બીજું દ્રવ્ય થઈ જાય એવું નથી બોલતો. મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી. જીવ તો જીવ જ રહે છે, અથવા જીવનો જે મૂળ સ્વભાવ છે એ પણ એમને એમ જ રહે છે, એમાં ફરક પડતો નથી. માત્ર પરદ્રવ્યના નિમિત્તે અવસ્થા મલિત થઈ જાય છે. નિમિત્ત ક્યારે? એને અવલંબે ત્યારે, આશ્રય કરે અવલંબન કરે ત્યારે ત્યારે અવસ્થા મલિન થાય. નહીતર તો પરદ્રવ્ય નિમિત્ત પણ નથી. જો આશ્રય ન કરે તો પરદ્રવ્ય નિમિત્ત પણ નથી થતો. એને નિમિત્ત એવું નામ લાગુ પડતું નથી. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે. મૂળ સ્વભાવની દ્રષ્ટિએ જુઓ તો વસ્તુ તો જે છે એ છે. અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે, તો વસ્તુ પણ આખી મલિન દેખાય છે. છે અવસ્થા મલિન પણ આખી મલિન દેખાય છે. કેરીની અવસ્થા ખાટી છે, કેરી આખી ખાટી દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણો માત્ર છે અને તેની અવસ્થા પૂદગળ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. અવસ્થા છે તે પર્યાય છે. પૂદગળ કર્મનો ઉદય આવે છે, જીવ એનો આશ્રય કરી લે છે. બુદ્ધિપૂર્વક આશ્રય નથી કરતો પણ સ્વ આશ્રયના અભાવને લીધે સહજે પર આશ્રય થાય છે અને સૌથી સમીપ જીવનો કર્મોદય છે, એટલે એનો આશ્રય તરત થઈ જાય છે. અંદર પરમાણુનો જે ઉદય આવે છે, વિપાક આવે છે, એ સમીપ છે, તરત જ એનો આશ્રય થઈ જાય છે. વિચાર નથી કરવો પડતો હું એનો આશ્રય કરું. સ્વાશ્રયનો અભાવ હોવાને લીધે કાં સ્વાશ્રય હોય કાં પરાશ્રયમાં, ત્રીજું તો કોઈ આશ્રય સ્થાન છે નહીં, એટલે સહજ પર આશ્રય થઈ જાય છે. એટલે પુદ્ગળ કર્મના નિમિત્ત છે, ત્યાં નિમિત્ત કીધું એને. એ કર્મનો ઉદય જીવના જીવની પર્યાયને મલિન કરે છે એમ નથી, પણ એના નિમિત્તે થાય છે, એનો આશ્રય કરે છે, એટલે એને નિમિત્ત એવું નિમિત્તનો આરોપ આવ્યો એના ઉપર. નહીંતર તો એ કર્મ પુદ્ગળ પડ્યા હતા, જ્યારથી બાંધ્યા ત્યારથી સંચિત કર્મ બધાને હોય જ છે સત્તામાં, પણ જ્યાં સુધી એના વિપાકને અવલંબે નહીં ત્યાં સુધી તો ખેતરમાં માટીના ઢેફા પડ્યા હોય એમ આત્માના ક્ષેત્રમાં પરમાના પરમાણુનો જથ્થો પડ્યો છે. એની સાથે આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ત્યાં રહેતો નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉદય વખતે પોતે સ્વને ચૂકીને સ્વાશ્રય નહીં કરીને એને નિમિત્ત બનાવે છે, પરાશ્રય કરીને. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે, તો આત્મા પર્યાય દ્રષ્ટિથી મલિન દેખાય છે. કેમ? જો ભાઈ આ નિગોદમાં જીવ છે, અહીંયા કાન ખજૂરો નીકળ્યો તો કીધું આ કાન ખજૂરો નીકળ્યો, એની પર્યાય કાન ખજૂરાની છે એમ નહીં કે પછી હું માણસ છું, મારી પર્યાય માણસની છે એમ નથી, હું માણસ છું. પર્યાય દ્રષ્ટિએ આખું દ્રવ્ય એવું જ દેખાય છે, જેવી પર્યાય છે એવું દેખાય છે. અને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું છે, કાંઈ જડપણું થયું નથી. હવે એ વાતને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય જરા બહુ સારી અધ્યાત્મ દ્રષ્ટિથી લીધી કે દ્રવ્ય દ્રષ્ટિથી નાયકપણું એટલે નાયકપણું છે એમ મલિનતા થઈ જ નથી, એ ઉપાસનાથી કહેવો, ઉપાસનાથી જોવો. એમને એમ નહીં, દ્રવ્ય દ્રષ્ટિથી આત્માને નાયકપણું છે એ એમને એમ રહે છે, એ માત્ર કહેવાની, માત્ર પરલક્ષિત સૂક્ષ્મ જ્ઞાનમાં સમજવાની વાત નથી. ઉપાસનાથી એને શુદ્ધ કહેવાય છે, જ્ઞાયકપણું જ્ઞાયકપણે શુદ્ધ છે, પણ ઉપાસનાથી એને શુદ્ધ કહેવાય. ઉપાસના એટલે શું? કે હું એવો છું એવું જે પરિણમન કરવું આદર બુદ્ધિથી, બહુમાનથી, મહિમાથી, પોતાની શુદ્ધતાની મહિમાથી પરિણમન કરીને, ત્યારે એને પરિણમનને ઉપાસના કહેવાય છે. અને પરિણમન ન થાય તો પરિણમનનો પ્રયાસ યત્કિંચિત પણ થવો જોઈએ, થોડો ઘણો પણ થવો જોઈએ. એમને આત્મા જ્ઞાયક છે અને શુદ્ધ છે એમ કદી કહેવું નહીં, એમ કદી લેવું નહીં. એટલે ગુરુએ આજ્ઞા કરીને આ વિષયની મર્યાદા માની, શ્રી ગુરુએ આજ્ઞા કરીને આ વિષયની મર્યાદા બાંધી. એમણે એ વિચાર ચાલતો કે જો એવી રીતે ન લેવામાં આવે તો વાત આગમની ઓગ સંજ્ઞાએ સમજાય છે. શું થાય છે? ઓગ સંજ્ઞાએ સમજાય છે. નિશ્ચયનો વિષય હોવાથી નિશ્ચય નયાભાસ છે, અને વ્યવહાર નયના વિષયમાં વ્યવહાર નયાભાસ છે. એટલે ધારણાથી ઓમ સંજ્ઞાએ નયા ભાસની ઉત્પત્તિ છે, અને એ નયા ભાસ છે તે વિપર્યાસ છે. હવે પોતાને આગમ અનુસાર પોતાની સમજણ લાગતી હોવાથી નયા ભાસનો વિપર્યાસ પોતાને પકડાતો નથી, સમજાતો નથી, આવી દશા ઉત્પન્ન થઈ જાય છે. વળી એ ઓક્ષના જો દીર્ઘકાળ પર્યંત સેવવામાં આવે તો એ જીવને ઓક્ષનો નાશ કરવો કઠણ થઈ પડે છે, વાત દ્રઢ થઈ જાય ને, વાત દ્રઢ થઈ જાય અને દર્શનમાં તીવ્ર થાય, વાત દ્રઢ થાય દર્શનમાં તીવ્ર થાય, દર્શનમાં તીવ્ર થાય એટલે એને કાઢવો કઠણ પડે, એટલે એની ઉપસંજ્ઞા મટાડવી કઠણ પડે. આ નવી આપત્તિ, નવું નુકસાન
ઉભું
કર્યું. હા, એ ઉપસંજ્ઞા કયો, વિકલ્પ કયો, ધારણા કયો, રટણ કયો, એવું થઈ જાય. એટલે બહુ સરસ માર્ગદર્શન છે આચાર્યદેવનું, કે શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ, પરથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. હું પરથી ભિન્ન છું માટે શુદ્ધ છું એમ નહીં, ભિન્નતાને જોવી, ભિન્નતાને અવલોકવી, ભિન્નતાનો અનુભવ કરવો, અને અનુભવ ન થાય તો અનુભવનો પ્રયાસ પણ કરવો, એવી રીતે એને શુદ્ધ કહેવામાં વાંધો નથી. નહીતર ઓગ સંજ્ઞા અને નયા ભાસ રૂપે વિપર્યાસ ઉત્પન્ન થશે. ભિન્નતાને જોતા ભિન્નતાથી શુદ્ધતા જોવાય છે, કે હું ભિન્ન રહું છું એટલે એમને એમ, એમને એમ હું શુદ્ધ રહું છું, મારામાં કઈ ભળતું નથી. વેપાર કરતો હોય, નાની વેપાર કરે છે પૈસા કમાણા, મારામાં કઈ આવ્યું નહી, અને આ પૈસામાં મારું અસ્તિત્વ નહીં હોવાથી એનું મમત્વ મારે કર્તવ્ય નથી, એનું મમત્વ મારે કર્તવ્ય નથી. વેપારીનો દાખલો મૂકી દે, બધા જમે છે કે નહીં, માણસ માત્ર રોજ જમવાના ટાઈમે જમે છે, બરાબર, પરદ્રવ્યનો સંયોગ છે ત્યાં, એ વખતે એ પ્રકારનો ઉદય છે અસાતાવેદનીનો, સામે પુણ્ય યોગથી જમવાનો તૈયાર છે, માણસ જમે છે. આ પ્રકારના કર્મ પુદગળોના સંયોગથી, કર્મ નો કર્મના સંયોગથી જીવની અવસ્થા મલિન થાય છે, એમ કે છે. મૂળ દ્રવ્ય સુધરે છે, તો કે મૂળ દ્રવ્ય સુધરે છે એ એમને એમ નહીં લેવાનું. એ વખતે આ પુદગળોથી હું ભિન્ન છું એવું અવલોકન, એવા અનુભવનો પ્રયાસ, એ રીતે એ વાત લેવાની છે. આવી સૂચના આપી છે. ઈ વિશે બીજી રીતે લેવાનો જ નહીં, એમ કે છે. મિત્ર, ઓક્ષસંજ્ઞા અને નયા ભાસનો વિપર્યાસ ઉભો થઈ જશે એમ કેવું છે. આપણે કાલે રાતના સ્વાધ્યાયમાં એક વાત લીધી હતી, ધ્યાન ખેંચવા જેવી, એ જ વાત અહીંયા લાગુ પડે છે. પોઈન્ટ તો એ જ લાગુ પડે છે અમૃતચંદ્રાચાર્યનો, કે અનુભવ પ્રકાશ વાંચવાનો ગ્રંથ નથી, વાંચી જવાનો ગ્રંથ નથી. જો કોઈ ગ્રંથ વાંચી જવાની ટેવાયેલો હોય ને તો એને અનુભવ પ્રકાશમાં રસ નહીં આવે, ફટાફટ નાનો ગ્રંથ છે, એક દીમાં બે દીમાં ચાર દીમાં વાંચી લેશે, કાંઈ રસ નહીં આવે. પણ એ અનુભવ કરાવવાની ત્યાં શૈલી છે, એ શૈલીને ઉતારે પોતામાં પ્રયોગ કરીને, તો અનુભવ કરીને ઊભો થાય એવો ગ્રંથ છે. તો એ જેમ વાંચી જવાનું નથી, એમ આત્મા જ્ઞાયક શુદ્ધ રહે છે. છઠ્ઠી ગાથાનો વિષય, એ છઠ્ઠી ગાથાનો અર્થ કરી જવાની વાત નથી, કે આત્મા જ્ઞાયક શુદ્ધ રહે છે, એ માત્ર અર્થ કરી જાવે, એમ નથી. એની સાથે એનો પ્રયાસ પુરુષાર્થ અનુભવને યોગ્ય એ થવો જોઈએ. એવી છઠ્ઠી ગાથા છે, એક પોઈન્ટ છે એમાં. શું સ્વાધ્યાય પદ્ધતિ આવી હોય, આત્મારથી જીવની સ્વાધ્યાય પદ્ધતિ આવી હોય, આ વિશે આપણે લીધો હતો પર્યુષણમાં પાર્લાના ઓલા ઓડિટોરિયમમાં. સ્વાધ્યાય પદ્ધતિ, તો સ્વાધ્યાય પદ્ધતિના કેટલાક નિયમો છે. શું સ્વાધ્યાય પદ્ધતિના કેટલાક નિયમો છે, મહત્વપૂર્ણ નિયમો છે, એમાં આ પણ એક બહુ મહત્વની વાત છે. જેમ કે સ્વાધ્યાય પદ્ધતિનો નિયમ એવો છે કે જીવે સ્વાધ્યાયમાં બેસવું, સામૂહિક સ્વાધ્યાય કરવો, ત્યારે કદી પરલક્ષે ન કરવો, એકાંતે સ્વલક્ષે કરવો. શું એમાં એકાંત છે? એકાંતે સ્વલક્ષે સ્વાધ્યાય કરવો, એવી સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોવી જોઈએ. જો સ્વલક્ષે સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોય તો એમાં પરિણમનનો પ્રયાસ ઉત્પન્ન થયા વિના નહીં રહે. સ્વલક્ષ કારણ છે અને પરિણમન ઉત્પન્ન થવું તે તેનું કાર્ય છે. આમ કારણ કાર્યનો સંબંધ છે. સ્વાધ્યાય પદ્ધતિ વ્યવસ્થિત યથાર્થ આવી હોવી જોઈએ. કોઈ ફળે ફળે ને ફળે જ, નિષ્ફળ જાય જ નહીં, કદાપી નિષ્ફળ ન જાય, ગેરંટેડ છે. જીવ સ્વલક્ષે સ્વાધ્યાય કરે અને એના આત્માને લાભ ન થાય, એમ પોસિબલ છે? બને જ નહીં કોઈ દિવસ. ગોળ નાખો ને ગળ્યું ન થાય તો ન થાય એક વાર, તો કે એવું બનતું નથી. પાણીમાં ખાંડ નાખો એટલે પાણી મીઠું થાય જ, પણ કદાચ ન થાય તો ભલે ન થાય, પણ આમાં તો ફેર નહીં પડે એમ કહેવાય. એટલી બધી સોલિડ વાત છે. આટલો શ્યોર સક્સેસ છે, આથી વધારે તમે શું માગો? આથી વધારે શું માગવું જ તમારે એ કહો કે તમારી સફળતા નિશ્ચિત છે જયારે આ પ્રકારે, તો પછી તમારે સ્વાધીન વાત છે. એમ કરવું તે સ્વાધીન છે. તમને કોઈ પરલક્ષ પરાધીનપણે કરાવે છે? બાજુમાં બેઠેલા કોઈ એમ કે છે કે તમે મારું ધ્યાન રાખજો, મારે સામે જોજો હું શું કરું છું, એનો તમે ખ્યાલ રાખતા જોજો, એવું કોઈ કે તમને? ઉલટાનો ના પાડશે. શું તમે તમારું લક્ષ્ય રાખો, હું મારું લક્ષ્ય રાખો, મારે તમારું લક્ષ્ય રાખવું ન જોઈએ, તમારે મારું લક્ષ્ય ન રાખવું જોઈએ. કેટલો સરળ અને સુંદર માર્ગ છે, કે એમાં કાંઈ આડીવળી વાત છે? કેટલો સરળ સુગમ છે. ભગવાનની ખાતરી છે આ તો. એમ ગુરુદેવ કહેતા હતા, પરલક્ષી જ્ઞાન અગિયાર અંગને નવ પૂર્વનો ઉત્કૃષ્ટ મિથ્યા દ્રષ્ટિને હોય, અભવ્ય ને અગિયાર અંગ નો હોય, અને ભવ્ય મિથ્યા દ્રષ્ટિને અગિયાર અંગ ને નવ પૂર્વ એટલે બારમા અંગના ચૌદ પૂર્વ માંથી નવ પૂર્વ, પાંચ બાકી રહે એટલે થોડું ઘણું કહેવાય. બાર અંગમાં કેટલું? થોડુંક જ ઘણું કહેવાય. નિષ્ફળ જાય છે પરલક્ષ. પરલક્ષી અગિયાર અંગ ને નવ પૂર્વનું જ્ઞાન અનંતવાર નિષ્ફળ થયું. કોનું? આ જીવ. અત્યારે પણ ગમે એટલા વર્ષ સત્સંગ કરે, પરલક્ષ હોય તો એનો સત્સંગ એ પરલક્ષ ખાઈ જાય. આંધળો વળે ને પાડો છાવે, બધું છવાઈ જાય. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો, એટલે સ્વલક્ષે જોવામાં આવે તો નાયક નાયક પણ છે. કાંઈ જળપણું એમાં થયું નથી, મલિન તો થયું નથી, જળપણું પણ થયું નથી. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરીને કહ્યું છે. આ ગાથામાં જે વાત ચાલી છે એ દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે. એકાંતે આત્મા શુદ્ધ છે, પર્યાય પણ શુદ્ધ છે, એમ કદી લઈ લેવું નહીં. દ્રવ્ય દ્રષ્ટિની વાત ચાલી છે, અપેક્ષિત વાત છે, મર્યાદિત વાત છે. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરીને કહ્યું છે. જે પ્રમત અપ્રમતના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. પ્રમત દશા એટલે પ્રમાદ દશા, શિથિલ દશા, વિકલ્પ વાળી મુનિની દશા, એને પ્રમત ગુણ સ્થાન કીધું. એમાં એ પ્રકારના કર્મ નો ઉદય છે અને રાગ ઉત્પન્ન થાય છે. વ્યવહારનો મુનિ યોગ્ય વ્યવહારનો રાગ ઉત્પન્ન થાય છે, ઠીક છે. અપ્રમત દશા છે એ શુદ્ધ દશા છે. કોઈ કહે છે કે પર્યાય જનિત પર પ્રમત અપ્રમત પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. એને સંયોગ જનિત કેમ કીધું? પ્રમત ને કીધું એ તો બરાબર છે, આશ્રય કર્યો. અપ્રમત દશા તો આત્માનો આશ્રય કરે છે, નાયક નો આશ્રય અપ્રમત દશા ઉત્પન્ન થઈ સાતમું ગુણ થાય, એને પરદ્રવ્યના સંયોગ જનિત કેમ કહી? કે ત્યાં કર્મ નો અભાવ બતાવો છે, નિમિત્ત નો સદભાવ ને નિમિત્ત નો અભાવ. જ્ઞાન ક્ષોપ સંભાવે છે તો કર્મ નો ક્ષોપ સંભાવે, જ્ઞાનાવરણ નો ચારિત્ર ક્ષોપ સંભાવે છે તો એનો પણ ક્ષોપ સંભાવે છે ચારિત્ર મૂળનો. તો એ કર્મની પર્યાય ક્ષોપસમ વાળી છે, એની સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હજી ઊભો છે. મોક્ષ લ્યો ને, વધારે દ્રષ્ટાંત લઈએ, ક્ષોપસમ ન સમજાય તો ક્ષાયિક ભાવ છે. શું છે? ક્ષાયિક ભાવ છે. તો કે કર્મના ક્ષયની અપેક્ષા છે ત્યાં, એને ક્ષાયિક કેમ કીધો? કર્મના ક્ષયની અપેક્ષા છે એટલે સંયોગ સાથે એનો એનો સંબંધ છે, માટે તેને સંયોગ જનિત કહી અવસ્થાને. આત્મા જે મૂળ દ્રવ છે એને કર્મના કોઈ અવસ્થા સાથે કોઈ પ્રકાર સાથે કાંઈ પણ સંબંધ રહેતો નથી, માટે મૂળ દ્રવ્યને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિક ભાવને કોઈ કર્મ સાથે સંબંધ નથી રહેતો, એટલે ચારે પર્યાયો કર્મ જનિત લઈ લીધી, ઉદય ઉપસમ ક્ષોપસમ અને ક્ષાયિક. હેતુ થી વાત ચાલે છે, હેતુ સમજીએ એટલે બહુ સ્પષ્ટ થઈ જશે કે આત્મા જે મૂળ દ્રવ છે એ અહીંયા દર્શાવવું છે. હવે જે પર્યાય છે એમાં શુદ્ધિ ને અશુદ્ધિ બે ઉભી થઈ, પ્રમત ને અપ્રમત, છઠ્ઠું ને સાતમું ગુણ સ્થાન. તો કે ગુણ સ્થાન પર્યાયને લાગુ પડે છે. ત્રિકાળી દ્રવ્યને કોઈ ગુણ સ્થાન, મૂળ સ્વરૂપને કોઈ ગુણ સ્થાન નથી. જેમ કોઈ પૂછે તમે શ્રાવક છો કે મુનિ છો, ગ્રસ્થ છો કે મુનિ છો, ત્યારે ઘરમાં રહેતો હોય કે છે હું તો ગ્રસ્થ છું ભાઈ, ત્યાગી થઈ ગયા છે, બ્રહ્મચારી થઈ ગયા છે, તમે બીજા ગ્રસ્તની જેમ રહેતા નથી, ત્યારે કોઈ એમ કે તમે મુનિ થઈ ગયા છે, ત્યારે દ્રવ દ્રષ્ટિ વાળો એમ કે છે કે હું ગ્રસ્થ નથી, હું શ્રાવક નથી ને હું મુનિ નથી, એવી રીતે હું પ્રમતે નથી ને અપ્રમતે નથી, મૂળ સ્વરૂપ તમને લાગવું પડતું. આવી દ્રષ્ટિ કરાવે છે. દ્રવ દ્રષ્ટિની પ્રધાનતાથી કરેલો ઉપદેશ હેતુ શું છે? દ્રવ દ્રષ્ટિ કરાવવાનો આ હેતુ છે, અને તે પારમાર્થિક હેતુ છે. કેવો છે? પારમાર્થિક હેતુ છે. અહીંથી આ બધો પાયો નાખે છે શાસ્ત્રનો, પાયાની વાતો અહીંથી શરૂ થાય છે, પછી એના ઉપરનો વિશેષ ચણતર બાકીના અધિકારોમાં છે. બાર ગાથા સુધી શાસ્ત્રની પીઠિકા બાંધી છે એમ કહેવાય છે. આપણે ક્લીન નથી કરતા મકાનને, પછી દિવાલ પાતલી કરો એનો વાંધો નહીં, ક્લીન સુધી મજબૂત અને જાડી દિવાલ હોવી એમ આ આખા વિષયની મજબૂતા એ છે, શરૂ થાય છે ઠોસ પણ. દ્રવ દ્રષ્ટિનો બહુ ગૂઢ વિષય આ શાસ્ત્રની અંદર લીધો છે. મુકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય બહુ ગૂઢ વિષય લીધો છે. એક જો જીવને ચોથા ગુણ સ્થાને ઉત્પન્ન જેવી દ્રવ દ્રષ્ટિ થઈ જાય તો સહી મુક્ત એવા, શું કીધું? મુક્ત થઈ ગયો જાણે, કેમ કે જેમાં કર્મ બંધાયેલા નથી, સ્પર્શાયેલા નથી, અબધ સ્પર્શ એવો આત્માનો અનુભવ કર્યો, એ અનુભવને સમસ્ત જીન શાસન કહ્યું. એ દ્રવ દ્રષ્ટિનો વિષય એટલો જ મહત્વપૂર્ણ છે, એટલો જ બળવાન છે. આખો મોક્ષ માર્ગ દ્રવ દ્રષ્ટિની પ્રધાનતાથી ચાલુ થાય છે, વર્ધમાન થાય છે અને ઠેર સુધી પહોંચે છે મોક્ષ સુધી. દ્રવ દ્રષ્ટિ જેમાં કારણભૂત છે. સમયે સમયે સમ્યક દ્રષ્ટિ જીવને દ્રષ્ટિનો ફૂટ લાગે છે. શું લાગે છે? દ્રષ્ટિનો ફૂટ લાગે છે. જેમ કોઈ ધાતુને અગ્નિનો પૂટ એટલે આંચ આપે, ધાતુ શુદ્ધ થઈ જાય, એમ મોક્ષમાં આત્મા શુદ્ધ થઈ જશે. સમજાવવાનું ઉપયોગ તો ક્યારેક થાય, ક્યારેક ન થાય, ક્યારેક સ્વને અવલંબે, ક્યારેક પરને અવલંબે, અને બહુ ભાગ પરને અવલંબે છે. દ્રષ્ટિનું પરિણમન સતત નિરંતર ચાલુ રહે છે અને પૂરેપૂરી શક્તિ સહિત. એવું કોઈ ગુણ પૂરી શક્તિથી ચોથા ગુણ સ્થાને ન પરિણમે. એક સમ્યક શ્રદ્ધા પૂરી શક્તિથી પરિણમે છે અને એને લઈને બીજા ગુણો પણ સ્વરૂપમાં કેન્દ્રિત થાય છે. બધા પરિણામો, બધા ગુણના પરિણામો સ્વરૂપને વિશે કેન્દ્રિત થાય છે અને એ પરિણામનું વિજ્ઞાન એવું છે કે જો સ્વરૂપમાં પરિણામ લાગે તો એને શક્તિ નો. મોટા ભાગે એમ કહેવાય, કારણ કે બધા ગુણોને કેન્દ્રિત કરે છે, જ્ઞાનને એકલાને નહીં, સર્વ ગુણોને સ્વરૂપ બાજુ કેન્દ્રિત કરે છે, દિશા બદલી નાખે છે બધાની. સમ્યક તો છે, બધાની દિશા બદલી નાખે છે.
જો છે તો જ્ઞાન સાથે સંબંધિત
સર્વગુણોના પરિણામની દિશાને બદલીને પરિણામમાં કેન્દ્રિત કરવામાં એ શક્તિ કામ કરે છે. આત્માની આત્માની આ શક્તિ બીજા ગુણો ઉપર આ રીતે કામ કરે છે, એવું એનું બહુ જબરદસ્ત કાર્ય છે. બાકી એની વિશેષતાઓ ઘણી છે, દ્રવ દ્રષ્ટિની વિશેષતાઓ ઘણી છે, તો આ ગ્રંથમાં ઘણી ઘણી વાત આવશે. ઘણી વિશેષતાઓ છે, અદભુત વિશેષતાઓ છે દ્રવ દ્રષ્ટિની. કેવી અદભુત વિશેષતાઓ છે! જળ દ્રષ્ટિ થઈ એટલે એને અધિકાર આવ્યો એમ કહેવાનો રાગ પૂદગળનો છે. શું કહે છે? રાગ પૂદગળનો છે. આ શાસ્ત્ર 29 સ્થાનો લીધા છે, એ બધા પૂદગળના લીધા છે. જીવના નથી, પૂદગળના પરિણામ હોવાથી જીવના નથી, એટલો ગાથાનો વિષય છે. કયા કયા પરિણામો નથી? વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ જીવને, નહીં સ્પર્શ રસ જીવને, નહીં નહીં રૂપ કે ન શરીર, નહીં સંસ્થાન સહન ને નહીં. સંસ્થાન એટલે આકાર, સહન એટલે હાડકો, નારાત ને વજ્ર નારાત ને બધા નથી. રાગ જીવને દ્વેષ નહીં, વળી મોહ જીવને છે નહીં, નહીં પ્રત્યયો નહીં કર્મ કે નો કર્મ પણ જીવને છે નહીં. એ જીવને મૂળ સ્વરૂપમાં છે જ નહીં. ક્યારેક એની દ્રષ્ટિ થાય ત્યારે. દ્રષ્ટિના પરિણામ સાથેની વાત છે. 29 બોલનો ઉકેડો કીધો છે. આ નહીં, આ નહીં, આને બધું ઉકેડો કરીને કાઢી નાખ્યો છે. 29 બોલ નથી. વર્ગ જીવને વર્ગણા નહીં, સ્વર્ગત સ્પર્ધકો કાંઈ છે નહીં, કર્મની પર્યાય છે વર્ગ વર્ગના સ્પર્ધક. અધ્યાત્મ સ્થાન અને જીવને અનુભવ સ્થાનો પણ નહીં. ઠીક, અધ્યાત્મ સ્થાન લઈ લીધા, શુદ્ધિ નહી. પર્યાયમાં કઈ પણ હોય તે જીવને નથી. જા બધું પૂદગળનો જીવને નથી. કઈ યોગ સ્થાનો બંધ સ્થાનો છે નહીં, ઉદય સ્થાનો જીવને કો માર્ગના સ્થાનો નહીં. સ્થિતિ બંધ સ્થાન અને જીવને સંકલેશ સ્થાનો પણ નહીં. સ્થિતિ બંધ સ્થાનો જીવને કર્મની સ્થિતિ બંધ વગેરે સંકલિત સ્થાનો પણ નહીં. સ્થાનો વિશુદ્ધિ તણા અને સંયમ લબ્ધિના સ્થાનો નહીં. તો બધું પર્યાયને લાગુ પડે છે કર્મને આ સંબંધ વડે. નથી જીવ સ્થાનો જીવને, ગુણ સ્થાન પણ જીવને નહીં. જીવસ્થાન 14, જીવસ્થાન 14 માર્ગના સ્થાન અને 14 ગુણ સ્થાન એ જીવને નથી. કહેવાય જીવસ્થાન, જીવને નથી. જીવસ્થાનમાં આ એકેન્દ્ર, બેન્દ્ર, ત્રણેન્દ્ર, ચારેન્દ્ર, પંચેન્દ્ર, સંગની, અસંગની એ બધા જીવસ્થાનો છે. જીવને નથી, નથી જીવસ્થાનો જીવને, ગુણ સ્થાન પણ જીવને નહીં. પરિણામ પૂદગળ દ્રવ્યના, આ બધા પૂદગળના પરિણામ. પરિણામ પૂદગળ દ્રવ્યના સર્વ હોવાથી નક્કી આ બધા પૂદગળના પરિણામ. કોણ કે છે? દ્રવ દ્રષ્ટિમાં ઉભેલો દ્રષ્ટિમાં દ્રવને રાખીને કે છે, એને કહેવાનો અધિકાર છે. દ્રવ્યને મુખ્ય કરવાનો, દ્રવ્યને અનુસરવાનો, દ્રવ્યનો આશ્રય કરવાનો, દ્રવ્યને અવલંબન લેવાનું, આ એનું મુખ્ય કામ. બાકી બધું કહો
એક જ આશ્રય.
બહુ વિશેષતાઓ છે દ્રવ દ્રષ્ટિ. હું દ્રષ્ટાંત લઈએ, નજરબંધી મેલી વિદ્યા છે પણ છે ખરી વિદ્યા. નજરબંધી કરે જેની નજર બાંધે એને કઈ દેખાય નહીં, જેને નજર બાંધી નહીં દેખાય અને એના એના ઈશારે આવ્યો જાય. એના ખિસ્સામાં રૂપિયા હોય હીરા હોય જે હોય લાવ એટલે આપી દે, નોટો ના બંડલ હોય તો આપી દે. હિપ્નોટિઝમ જરા ઘણું છે એમાં, આમાં ખાલી એક નજર જ બંધાય છે. હિપ્નોટિઝમમાં તો ઘણા પ્રકારો છે, ઘણા પ્રયોગો છે. હિપ્નોટિઝમને વશીકરણ કહે છે. આ વશીકરણ એક જાતનું છે, વશીકરણના અનેક જાત છે, વશીકરણ અનેક જાતના, એમાં આ એક જાત છે. દ્રવ્યને જ ભાળે, દ્રવ દ્રષ્ટિ વાળો દ્રવ્યને ભાળે, ભાળે એટલે જીવ સ્થાન ને ગુણ સ્થાન ને માર્ગના સ્થાન ને કઈ ભાળે નહીં. ગુરુદેવ 29 ગુરુ પર વ્યાખ્યાન કરતા હતા, કઈ કેજબના વ્યાખ્યાનો આવ્યા છે. માર્ગના સ્થાનમાં ગતિ માર્ગના છે, તો કે ચાર ગતિ તો જીવને છે નહીં, આ પંચમ ગતિ એ જીવને નથી એમ કે છે. આનું નામ દ્રવ દ્રષ્ટિ છે. ચાર ગતિ તો નથી કેમ કે તો સંસારની છે, પંચમ ગતિ તો મોક્ષની છે ને, જીવને નથી. અમારી દ્રષ્ટિમાં જે જીવ છે એને નથી, એટલે કે મને નથી. એટલે કૃપાળુ દેવે 24 વર્ષમાં સમ્યક દર્શન થયું, પહેલો પત્ર લીખો, પહેલો 165 નંબર, મોક્ષની આપણને કાંઈ જરૂર નથી લખી નાખ્યો. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી, ક્યાંથી આવ્યું એ? 24 વર્ષમાં આ પત્રમાં, પહેલા પત્રમાં ક્યાંથી આવ્યું? દ્રવ્ય દ્રષ્ટિથી એમાંથી આવ્યું છે. બહુ વિશેષતા છે દ્રવ્ય દ્રષ્ટિની. દ્રવ દ્રષ્ટિએ સંસાર ને મોક્ષ બે હરખા છે, જો ઠીક
છે.
એમાં શું છે કે દ્રવ દ્રષ્ટિ દ્રવ્યને જોવે છે, એની નજરબંધી થઈ ગઈ છે, એટલે એ પર્યાયને જોતો નથી. તો પર્યાયમાં સંસાર હોય, પર્યાયમાં મોક્ષ હોય. સુગાનીજીની શૈલી લઈએ તો શું કે ખબર છે, અવસ્થામાં નિગોદપણા હો યા અવસ્થામાં સિદ્ધપણા હો, મેરે કો લાભ ભી નહીં ઓર મેરે કો નુકસાન ભી નહીં. હું એવું દ્રવ છું કે પર્યાયમાં નિગોદપણું થયું ત્યારે મારા નુકસાન થયું તું કાંઈ કે નહીં, હવે સિદ્ધ પણ થશે ત્યારે કઈ આવી જશે મારામાં દ્રવ્યમાં કઈ વૃદ્ધિ થશે કે નહીં, તો પછી મારે કઈ ઉદઘટ ન થતી હોય તો કઈ લેવા દેવાનું હોય તો મારા માટે બે હરખા થયા. પાડોશી પાડોશી, પછી જમણી બાજુ ઘર હોય કે ડાબી બાજુ હોય, પાડોશી પાડોશી, પાડોશી નું ઘર ગમે બાજુ હોય એ ઘર ના નથી. દ્રવદ્રષ્ટિની વિશેષતાઓ ગણું છે. સંસાર અને મોક્ષ ને સરખો કે એટલે હું ઉપદેશ તો બહુ આપ્યો હતો શ્રી ગુરુએ. સર્વજ્ઞ પરમાત્મા જગદગુરુ સર્વોત્કૃષ્ટ ગુરુ દિવ્ય ધ્વનિમાં ઉપદેશ આપ્યો શેનો? સંસાર નાશ કરવાનો, મોક્ષ ને સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવાનો. તો કઈ નહોતો પ્રાપ્ત, નહોતી દ્રવદ્રષ્ટિથી ત્યાં સુધી. દ્રવદ્રષ્ટિ થઈ એને તો સંસાર ને મોક્ષ તુલ્ય છે, સરખા છે. દ્રવદ્રષ્ટિ ને પાવર માં વાત જુદી છે બધી. એ દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં ઘણા પડખા ખોલ્યા છે. સુગાનીજીએ દ્રવદ્રષ્ટિના પડખા બહુ ખોલ્યા છે. એના અવલંબને મોક્ષ માર્ગની શરૂઆત, એનું અવલંબન ચાલુ રહે એટલે મોક્ષ માર્ગમાં વૃદ્ધિ, એનું અવલંબનથી મોક્ષ. બધા ગુણોને ખેંચે અંદર, બધા ગુણોના પરિણામને કેન્દ્રિત કરે સ્વરૂપમાં. જબરજસ્ત વાત છે. આ છઠ્ઠી ગાથામાં દ્રવદ્રષ્ટિનો ફાયદો નાખ્યો છે. એટલે આ ગ્રંથને દ્રષ્ટિપ્રધાન ગ્રંથ કહેવામાં આવ્યો છે. બાકી વાતો બધી વ્યવહારની ઘણી છે, પણ દૃષ્ટિપ્રધાનતા આવી બીજી બીજા કોઈ ગ્રંથમાં નથી. એટલા માટે એ લીધું ને, દ્રવ દ્રષ્ટિથી જોવામાં આવે તો નાયકપણું તો નાયકપણું જ છે, કઈ જડપણું થયું નથી. નાયકપણું તો નાયકપણું છે, રાગ રૂપે થયું નથી એમ ન કીધું, જડપણું થયું નથી એમ કીધું. કેમ કે આ ચેતન ને બાકી બધું ઉદગાર. ચૌદે ગુણ સ્થાન શેના પરિણામ? તેરમું અરિયંત ગુણ સ્થાન, સહયોગી કેવડી અયોગી કેવડી કોનું? ઉદગલ નો. કેમ? ભગવાન થયો ને, દ્રવદ્રષ્ટિ નો વિષય નથી. શું એ દ્રવદ્રષ્ટિ નો વિષય નથી? કેવો પરમાત્મા છે એમ કે છે દ્રવદ્રષ્ટિ, એમ કે છે કે એવો પરમાત્મા છે, એવો પરમાત્મા છે કે એને જોયા પછી તને બીજાને જોવાનું કઈ રહેતું જ નથી. અને બીજામાં અરિયંત અને સિદ્ધપદ ની બધી પર્યાય આવી જાય છે. આ એક જ અંતર તત્વ છે, બાકી બધા બહિર તત્વ છે. મોક્ષ પણ બહિર તત્વ છે. નિયમ સાર ને 38 ગાથા બોલે છે. નવ તત્વ છે બહિર તચ્ચા હૈયા. હા, પર્યાય માત્ર આવી જાય. ધર્મની દ્રષ્ટિમાં પર્યાય નો વિષય જ નથી ને. પણ કેવો પરમાત્મા ને કેવી એની દ્રષ્ટિ, કે જેને જોયા પછી બીજું કઈ જોવાનું રહેતું નથી. વિષમની દ્રષ્ટિ છે. પેલા મોક્ષ માર્ગ નું પેલું ગુણસ્થાન અહીંથી શરૂ થાય, તો મોક્ષ માર્ગ નું તો પેલું ને એ અહીંથી શરૂ થાય છે. સવાલ જ નથી ને કઈ. એ એમ કે છે, દ્રવ દ્રષ્ટિ ને જો બોલાવો તો ભાષા આપો,
હે
ના, પણ એને જો ભાષા આપો વાણી, તો એમ કે મને મારો પરમાત્મા મળી ગયો, બીજું હોય ન હોય એવો વિકલ્પ મારે શું કરવા કરવો, કે બીજું કઈ છે કે નહીં જગત માં, બીજું કઈ છે કે નહીં, હોય તો ન હોય ને ન હોય તો હોય એ વાત ઉભી થાય ને. મારે તો કઈ હોવું કે ન હોવું કઈ સવાલ જ નથી, બસ મારે મારે તો મારો એક મારો પરમાત્મા છે. અને હું એની પાછળ આંધળી છું. શું બોલે છે? કે હું મારા પરમાત્મા પાછળ આંધળી છું, અને આંધળાને કઈ દેખાય નહીં, માટે મને કઈ દેખાતું નથી. છોકરાનીજી તો બહુ શૈલી કરે છે, બહુ શૈલી કરે છે. આ દ્રષ્ટિનો નશો ચડે છે. શું કે છે? સાચું જરૂર દ્રષ્ટિ પ્રકાશ આખો બેઠો થઈ જાય માણસ, મરદાન બેઠા કરે, મરદાન જીવતા કરે, એટલું શૈલી કરી છે એમણે. એવો દ્રષ્ટિનો ફાટ ફાટ પાપર હોય છે. મોટો પુરાવો આપ્યો 50-55 ગાથા 29 બોલ નો ઉકળડો. ઉકળડા સામું જોવાનો કોને ગમે? ઉકડા મને સમજે કુડાકા ઢેર, કુડાકા ઢેર હોતા ને, મ્યુનિસિપાલિટી વાળા લઈ જાતે ને કચરા કુડાકા ઢેર, એની સામે કોણ જોવે? એવી રીતે 29 બોલ લીધા છે. ગુરુદેવ આપણું પ્રવચન કરે ત્યારે બધું કહે એમને. અરે નારાયણભાઈ કરીને હતા વઢવાણના, ગુજરી ગયા પેલા, એ મહાવીદીમાં એમને હારે હતા. ગુરુદેવ દીક્ષા લીધી પછી પોતે દીક્ષા લેવાના હતા. ગુરુદેવ પ્રત્યે અનુરાગ બહુ હતો એમને, જૂનો સંબંધ ને. ગુરુદેવે દીક્ષા લીધી તો કે મારે દીક્ષા લઈ લેવી છે. એ થાનકવાસી જ હતા, બધા થાનકવાસીમાં, આખી ટીમ થાનકવાસીમાં જ આવી ગુરુદેવ ની હારે. ત્યાં બધા દિગંબર ભૂલ કરીને અનુમોદન કરી બેઠા, આવી ગયા સ્વતાંબરમાં. તે ગુરુદેવ દીક્ષા લેવાના હતા. એ 29 બોલ નો માટે ગુરુદેવ ને કહે કે 29 બોલ નો ઉકળો છે, એની સામે જોવાનું હોય નહીં. બહુ પકડતા હતા વાતને, બહુ પકડતા હતા. સાહેબ મગજની અસ્થિરતા રહેતી હતી, એટલે જે રાખેલી પરિણામમાં ગડબડ હતી. બ્રહ્માંડના તળાવમાં ડૂબીને મરી ગયા, ના વાગી પડ્યા છે, ડૂબી ગયા. પણ પકડે બહુ, ગુરુદેવની વાત પકડતા હતા બહુ. કહે છે આપણે જોયા નથી, મારા પ્રવેશ પહેલાં તો ગુજરી ગયેલા.
ગુરુદેવ ને સંભારે નાના ભાઈ કહેતા હતા, ઓગણત્રીસ બોલ નો ઉકેડો છે કેમ કે જીવ સ્થાન, ગુણ સ્થાન, માર્ગના સ્થાન એ 29 માં ત્રણ બોલ લીધા. એક એકના બે ને 14 છે, 14 42. માર્ગના સ્થાનમાં જ્ઞાન માર્ગના છે, માર્ગના સ્થાનમાં જ્ઞાન માર્ગના છે, સમ્યક્ત્વ માર્ગના છે. માર્ગના એટલે શું ખબર છે? જ્યાં જીવની હયાતી પકડાય એવો માર્ગ મળે એના સમૂહને માર્ગ ના કીધી. જેમ કર્મના સમૂહને કારણ વર્ગ ના કીધી એમ એને માર્ગ ના કીધી. તો જ્ઞાન માર્ગના જીવને નથી, સમ્યક્ત્વ માર્ગના જીવને નથી. તો કે શું છે કે પૂતગળના પરિણામ? ચાલો, દ્રષ્ટિનો કઈ પાવર ફાટેલો છે? પૂતગળના પરિણામ અમૃતચંદ્રાચાર્ય ટીકામાં લખે છે, પૂતગળના પરિણામ છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં જીવ હોય કે નહીં, તો જ્ઞાન થી જીવ ને ગોતી શકાય કે ન ગોતી શકાય? ગોતી શકાય. તો કે જીવ ને નથી જાવ, એ પૂતગળ ને છે. એવી દ્રષ્ટિની વાત સાવ અવલદોમની છે. એની એ દ્રવ દ્રષ્ટિને નો પાયો અહીંયા 6 ગાથામાં એમણે નાખ્યો. હું પ્રમત અપ્રમત નથી, 14 ગુણ સ્થાન લઈ લીધા, 14 ગુણ સ્થાનમાં બધું આવી ગયું, સંકેતે આવી ગયું, જ્ઞાને આવી ગયું. વસ્તુ કેવી અને વસ્તુની દ્રષ્ટિ કેવી, બસ આ યથાર્થતા જે મુમુક્ષુની ભૂમિકામાં ઉત્પન્ન થઈ હતી તે આ દ્રષ્ટિથી સમ્યક્ત્વ પણ ધારણ કરે છે, સમ્યક્તાને ધારણ કરે છે આ દ્રષ્ટિથી. અને આ દ્રષ્ટિ ન હોય તો બધા એકડા વિના ના દાદા, એવી વાત છે. પરિણમણ વગર સમજાય એવી વાત નથી. કેટલીક વાતો એવી છે દ્રવ દ્રષ્ટિની, પરિણમણ વગર સમજાય એવી નથી. એવી ઘણી વાતો છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશનો પ્રકાશન કર્યું ત્યારે તો ભાવ ચાલેલો, બહુ ચાલેલો, શૈલી બહુ કરી છે ને એમણે દ્રષ્ટિ પ્રધાનતાને. સમયસારમાં નથી એવી વાતો એમણે લખી છે, અંદરથી આવેલી છે. એ દઈ દ્રવ દ્રષ્ટિને પ્રધાન કરીને અહીંયા એ વાત કરી છે. એટલે શરત જ આશે, સ્વાધ્યાયની શરત જ આશે. એમને એમ નહીં ગયો, એમને એમ નહીં ગયો, નહીતર નયા ભાસ થશે, ઉપસંગનાય સમજાશે, વિપર્યાસ થશે અને નવી મુશ્કેલી ઊભી થશે. વાત તો ગંભીર ઘણી છે, ઘણી ગંભીર વાત છે. અહીં સુધી રાખીએ વિશેષ. દ્રષ્ટિનો વિષય તો બહુ રસવાળો છે, બહુ રસવાળો છે. Yeah.
મુક્તાની શ્રી સદગુરુ હે મનો જય હો જીનવાણી માતનો જય હો સનાતન દિગંબર જય ધર્મનો જય જય જીનવાણી.